તારીખ 1-8-1989, પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત, બોલ નંબર 274 અને 275 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 194.
ગ્રેટ વિચાર ઘટાડવાનું બહુ સારી રીતે ક્યાં એમ પણ આવે છે, ખાસ કરીને ટોડરનું જે એ બધાએ સ્પષ્ટીકરણ કર્યું છે કે કુળ ધર્મથી જૈન હોય તો પણ અનંતાદિનું સ્વરૂપ દેવગુરુ શાસ્ત્ર કેવા હોય એનું સ્વરૂપ વિચાર્યા વિના ઓળખ્યા વિના કુળ ધર્મની પરંપરા અનુસાર માને તો પણ એ બીજા જેવો જ ગરીબ વિચાર દ્રષ્ટિ છે, અન્ય મોટી રીતે એમ જ વર્તે છે કે એને પણ ગ્રેટ વિચાર કરવા લાગ્યા છે. અનંતનું સ્વરૂપ જાણીને ગ્રેટ વિચાર પટાળવાનું સ્વરૂપ બહુ સારી રીતે સમજાવ્યું છે, એટલે કે અનંત ભગવાનનો અનાદર ન થાય, એમની સ્થાપનાનો નિષેધ ન થાય અને બીજા દેવની સ્થાપના કરાવી એ બંને વિષય અસ્તિ નાસ્તિથી સારી રીતે સમજાવેલ છે. પરમાર્થ તત્વના વિરોધીમાં કુદેવ કુગુરુ અને કુશાસ્ત્રને ઠીક માનવા તે ગ્રેટ વિચાર છે. પરમાર્થ તત્વના વિરોધી એમ કહ્યા કુદેવ તો કઈ અરિંદ ભગવાનનો વિરોધ કરતા નથી, અમારા ભગવાને તો ક્યારે અરિંદ ભગવાનનું માખું બોલ્યા નથી, એ જૈન ધર્મનો વિરોધ કર્યો નથી અને કેમ વિરોધી કયા કે દેવના સ્થાને પોતાને સ્વીકારે છે. ખરેખર દેવ તત્વને નહીં પ્રાપ્ત હોવા છતાં દેવના સ્થાને પોતાને સ્વીકારે છે, બીજા પણ પોતાને એ રીતે સ્વીકારે એમ ચાહે છે, એ તેનો વિરોધ છે.
બરોબર,
એ વિરોધ છે. જ્ઞાનીનો વિરોધ થાય, માને તો થાય, પોતે માને તો થાય, બીજાને મનાવે તો પણ થાય, બીજા માને તો પણ થાય. અમે તો કુગુરુને નથી માનતા, પણ કુગુરુને માને એની જો પ્રશંસા કરે, એનું અનુમોદન કરે, એનું વ્યાખ્યાન સાંભળવા જાય, કુગુરુને સાંભળવાનું જાય, પણ કુગુરુને માને એને સાંભળવા જાય તો પણ એ ગ્રેટ વિચાર અનુભૂતનાથી એને પોતાને લાગે છે. ઘણા એ રીતે ભૂલે છે કે આપણે ક્યાં સીધું માનીએ છીએ. કોઈ માનતા હોય તો એની જવાબદારી, પણ જે કોઈ માનતા હોય તેનું અનુમોદન થાય છે કે નહીં, મનથી, વચનથી, કાયાથી, કોઈ પણ પ્રકારે, તો પણ એ પોતે ગ્રહિત વિધ્યાત્મના દોષમાં આવી જાય છે. જેમ છે એમ માનવું
જોઈએ. સમન્વય ને બહાને વિશ્વ ધર્મ,
વિશ્વ ધર્મ છે એક સ્તર પર બધા જેમ જેમ ભેગા થાય
એની મિથ્યાત્વ છે. જે સન્માર્ગ છે અને જે ઉન્માર્ગ છે એનો સમન્વય કેવી રીતે થાય? એક સમ્યક માર્ગ છે, એક મિથ્યા માર્ગ છે. સમ્યક માર્ગનો ઘાતક છે, વિરોધી છે એટલે ઘાતક છે, એ બે નો સમન્વય કેવી રીતે થાય? હા, એટલું જરૂર છે કે કોઈ પણ પ્રાણી પ્રત્યે તિરસ્કાર કરવા યોગ્ય નથી, ચાહે મિથ્યા દ્રષ્ટિ હો, ચાહે ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ હો, ચાહે જૈન ધર્મનો ગમે તેવો વિરોધી હો, ચાહે પોતાનો ગમે તેવો વિરોધી હો, અને માથાનો વાળનાર, પણ કોઈ પ્રાણી પ્રત્યે કોઈ જીવ પ્રત્યે તિરસ્કાર કરવા યોગ્ય નથી, એટલી વાત જરૂર છે. પણ બે સરખામાનમાં એની કોઈ વાતને આ વાત સાથે સરખાવવી, એનું આટલું તો સાચું છે, શું ભૂલ કરે છે? આટલું તો એનામાં પણ સાચું છે, અથવા કોઈ ભૂલ છે, થોડી ભૂલ છે, ઘણું તો બરાબર છે, એ બધું સમન્વય કરવાની જે પદ્ધતિ છે એ પોતાને નુકસાન કરે છે. વાસ્તવમાં તો પોતાને નુકસાન કરતા છે, બીજાની સાથે સંબંધ નથી, પણ એ પોતાના આત્માને ગ્રહિત મિથ્યાત્મામાં મૂકી દે છે. અથવા એ વખતે આ જીવને અનંત જન્મ મરણનું જે કારણ દર્શનનું મિથ્યાત્વ છે એ વધારે તીવ્ર દશાએ પહોંચે છે, બળવાન દશાએ પહોંચે છે, એનું બળ વધે છે. આ આત્માના દર્શનનું ભાવરૂપ અરી છે, પોતાનો જ ભાવ પોતાનો શત્રુ છે, બળવાન થાય છે. એટલે પોતાના નુકસાનનો પોતે વિચાર કરવાનો. સૌથી વધારે સંખ્યા ગ્રહિત મિથ્યાત્વની જ હોય, અગ્રહિતની એથી હોય, અને સમ્યક દ્રષ્ટિની એથી હોય, સાધુનું એથી હોય, એથી ઓછી હોય, અરિયંતોની એથી ઓછી હોય, પણ જેમ સંખ્યા ઓછી એમ કિંમત વધારે, શું એનું મૂલ્ય વધારે સૌથી છે? કોઈનો હીરો એક જ છે, એના કઈ ગાડા ન ભરાય, ખાતરના ગાડા ભરાય ઉકડામાંથી, કઈ કોઈનો હીરાના ગાડા ભરીને મળે છે? હે, તો ભાઈ હુંડલા મોઢા લઈ જજો, એ તો એક જ ચીજ હોય જગતમાં, પણ એનું મૂલ્ય સૌથી વધારે છે. એમ કોક હોય, ઓછા હોય માટે ઘણાની તરફમાં આપણે રહેવું, એમ કઈ છે? ઘણા હોય એની તરફદારી કરવી, એનો પક્ષ કરવો, એ બાજુ રહેવું, એ નીતિ છે, એ આત્માને નુકસાન કરતા છે. ગમે તે પરિસ્થિતિમાંથી સત્ય માર્ગથી અને સત્યથી વિચલિત નથી આવો પોતાને માટે અડગ સિદ્ધાંત ગ્રહણ કરવો જોઈએ કે કોઈ પણ પરિસ્થિતિઓ, કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાવ, ફેરફાર થાવ, ગમે તે થાય, હું મારા સત્ય માર્ગથી વિચલિત થવા માંગતો નથી, આટલું પોતાને માટે હોવું જોઈએ, તો પોતે બચી શકે, નહીંતર બચી ન શકે. કેમ કે જગતમાં તો ખોટા જ જાજા આવે છે, મિથ્યાત્મ ગ્રહિત મિથ્યાત્મ એ જ બધું જાજો હોય છે, દોષિત જીવોની સંખ્યા જ વધારે હોય છે. હા, ધર્મને નામે ચાલે. આજથી 1500 વર્ષ પહેલા સૌની પંચેન્દ્રિય પ્રાણીઓનું મનુષ્યોનું વધ કરીને યજ્ઞ યાગાદિ ધર્મને નામે થતા હતા, અને રાજા મહારાજાઓ શેઠિયાઓને મોટો સમાજ ભેગો થઈ નીકળે, માટે કઈ બરાબર છે એમ આજે કોઈ કહી શકશે? એ તો જેમ ઘોર મિથ્યાત છે એમ કોઈ પણ સન્માર્ગથી જરાક બીજી વાત આવે, એટલે કુદેવ કુગુરુ કુશાસ્ત્ર કે દેવગુરુ શાસ્ત્રનો વિરોધ, એમ કોઈ પણ જરાક પણ વાત આવે, એટલે એ બાબતની અંદર ભૂલથી પણ વિરોધમાં ન જવાય. પરમાર્થ તત્વના વિરોધી એવા કુદેવ કુગુરુ અને કુશાસ્ત્રને ઠીક માનવા એ ગ્રીક મિથ્યાત્વ છે. ઠીક માનવા કે ઠીક માનતા હોય એને અનુમોદવું મનથી વચનથી કાયાથી એ નવ કોટીમાંથી એક કોટી તૂટે એટલે નવે નવ તૂટે. એક જગ્યાએ ભૂલ થાય એટલે નવે નહીં આઠ બાકીના આઠની ભૂલ થઈ ચૂકી છે સાથે સાથે અને બધાનું ફળ એક છે. હું પરનો કરતા છું, કર્મથી રોકાયેલો છું, પરથી જુદો સ્વતંત્ર નથી. શુભરાગથી મને ગુણ થાય છે, લાભ થાય છે એવી જે ઊંધી માન્યતા અનાદિથી છે તે તો અગ્રહિત મિથ્યાત્વ અથવા નિશ્ચય મિથ્યાત્વ છે. એવી તો અનાદિથી આ જીવની માન્યતા છે કે પર પદાર્થના કાર્યોને કરતા ભાવે કરે છે, કરતા થઈને પરિણમે છે. મને કર્મે રોક્યો છે, શું થાય, મારે તો ઘણું આત્માનું હિત કરવું છે પણ એવા બધા કર્મના ઉદય આવે છે કે હું રોકાઈ જાઉં છું, મને કર્મ રોકી પાડે છે. હું સ્વતંત્ર નથી પરતંત્ર છું એમ આવી ગયું અને પરતંત્ર છું એટલે પરથી અભિન્ન છું, જુદો નથી એ પણ એમાં આવી ગયું. કોઈ પણ પ્રકારના શુભરાગથી મને ગુણ થાય છે અથવા કોઈ પણ પ્રકારના બહિર્મુખ પરિણામથી મને લાભ થાય છે. ભાવ અને જ્ઞાનનો શાસ્ત્રને અનુસરીને થતો પરિણામ, જ્ઞાનનો દેવગુરુ શાસ્ત્રને અનુસરીને થતો પરિણામ એ પણ, એનાથી મને મૂળ થાય છે, લાભ થાય છે, કલ્યાણ થાય છે, કલ્યાણનું કારણ થાય છે, એ બધું અનાદિથી ચાલ્યો ગયું છે. એ મિથ્યાત્વ અગ્રહિત મિથ્યાત્વ છે પણ અનાદિથી છે. એવી જે ઊંધી માન્યતા તે જીવને અનાદિથી છે એટલે એને નથી નવી નથી ગ્રહી ગ્રહણ કરી. સમય 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 કરીને ભલે નવા નવા પરિણામ થાય છે પણ એ પ્રકાર ક્યારથી શરૂ થયો કે એની કોઈ પહેલી શરૂઆત થઈ છે ને એ પહેલા એ ગ્રહિત મિથ્યા અગ્રહિત મિથ્યા દ્રષ્ટિ નહોતો અને નવેસરથી થયો છે એવું નથી. અનાદિથી એ પ્રકાર ચાલુ છે જીવના પરિણમનમાં. તે નિશ્ચય મિથ્યાત્વ છે એને અગ્રહિત મિથ્યાત્વ કહે છે એટલે બુદ્ધિપૂર્વક નવું ગ્રહણ કરેલું શરૂ કરેલું એમ નહીં, અનાદિથી એ ચાલુ જ છે અને એ મિથ્યાત્વ છે એને નિશ્ચય મિથ્યાત્વ કહે છે, ખરું મિથ્યાત્વ કહે છે. નિશ્ચય મિથ્યાત્વ જીવમાં એ દિશા ખરેખર છે એમ કહેવું છે, એ સાચું મિથ્યાત્વ છે, વાસ્તવિક એ મિથ્યાત્વ જ છે એમ લેવું. તે નિશ્ચય મિથ્યાત્વ છે, નિશ્ચય મિથ્યાત્વ અને વ્યવહાર મિથ્યાત્વ એમ અહીંયા ભેદ પાડ્યા. ગ્રહિત મિથ્યાત્વ ને વ્યવહાર મિથ્યાત્વ કહ્યું કેમ કે નવો વ્યવહાર એને શરૂ કર્યો. આ નિશ્ચય મિથ્યાત્વ છે. નિશ્ચય મિથ્યાત્વ તીવ્ર થાય ત્યારે એ ગ્રહિત મિથ્યાત્વમાં આવે. તો ગ્રહિત મિથ્યાત્વમાં સ્થૂળ જે ગ્રહિત મિથ્યાત્વ છે એમાં દેવગુરુ શાસ્ત્રની ભૂલ થાય છે, એ નિર્ણય એનો ખોટો પડે. હરિયંતના વિષયમાં ઈશ્વ ઉભો થાય તો એમાં એ ભૂલ કરી લે છે, ગુરુના વિષયમાં વિષય સામે આવે તો એમાં પણ ભૂલ કરી લે છે અને શાસ્ત્રમાં પણ ભૂલ કરી લે છે. એથી આગળ ચાલો તો સત્પુરુષમાં ભૂલ કરી લે છે, એથી આગળ ચાલો તો જે તત્વજ્ઞાનનો વિષય છે એમાં ભૂલ કરી લે છે, વસ્તુના બંધારણના વિષયમાં ભૂલ કરી લે છે, કા અધ્યાત્મના વિષયમાં ભૂલ કરી લે છે. પણ ક્યાંય ને ક્યાંય એ વિપરીત ગ્રહણ કરે બુદ્ધિપૂર્વક અથવા અન્યથા ગ્રહણ કરે, બીજી રીતે ગ્રહણ કરે હોય છે એમની પણ બીજી રીતે ગ્રહણ કરે ત્યાં બધે દરેક મિથ્યાત્વ સ્પર્શે છે અને એની દશા ત્યારે જ જીવની થાય છે કે જ્યારે દર્શન વધી જાય છે ત્યારે થાય છે. તે નિશ્ચય મિથ્યાત્વ ટાળવા પહેલા જે ગ્રહિત મિથ્યાત્વ અથવા વ્યવહાર મિથ્યાત્વ છે તે તો ટાળવું જ જોઈએ. એવું કદી ન બની શકે કે ગ્રહિત મિથ્યાત્વ મારે અને અગ્રહિતમાં એનું મંદ પડે, અગ્રહિત ની શક્તિ ઘટે અથવા સંકિત થઈ જાય, એવું કદી બને નહીં. ભૂલ એવી રીતે થાય છે કે ભલે અરિયતના વિષયમાં ભલે ભૂલ પડી ગઈ પણ તત્વજ્ઞાન તો સાચું કે છે. આપણે ત્યાં બેસી ગયું તો અરિયત પ્રતિમાનો વિરોધ થયો આપણા આપણા મનમાં, પણ તત્વજ્ઞાન નો વિષય તો ગુરુદેવ કે છે એ પ્રમાણે કે
જોવાની જરૂર
નથી. તત્વજ્ઞાન સાચું કે
નહીં?
તત્વજ્ઞાન સાચું અથવા વિદ્યમાન સત્પુરુષથી વિમુખ વર્તતા હોય તો પણ એના તત્વજ્ઞાનનો વિચાર કરી શકાય નહીં કે એ સાચું છે કે એ ખોટું છે. એ ચર્ચાનો વિષય સ્થાન પામતો નથી. એવો વિષય આ તો સ્થૂળ વિચારવામાં જાય છે. દેવમાં ભૂલે, ગુરુમાં ભૂલે, એમ કે અત્યારે મુનિઓને સ્વીકારવાનું થઈ ગયું, કે શાસ્ત્રમાં ભૂલે, કે સત્પુરુષમાં ભૂલે, તો તત્વજ્ઞાનના વિષયમાં, આત્માર્થના વિષયમાં, અધ્યાત્મના વિષયમાં તેનો પ્રવેશ પણ હોઈ શકે એ વિચારવા જેવો વિષય. જેમ ઉદ્દેશ્ય કહાનીએ એના ભાવલિંગનો વિચાર કરવાનો અવકાશ જ નથી, એમ જે ગ્રહિત મિથ્યાત્વમાં આવી ગયા એના અગ્રહિતનો વિચાર કરવાનો, એના સંકિતનો વિચાર કરવાનો, એના માર્ગનો વિચાર કરવાનો એ પ્રશ્ન રહેતો નથી.
ચારે ગતિમાં મિથ્યાત્વ છે એમાં ગ્રહિત તો ખાસ મનુષ્યમાં,
મનુષ્યમાં
વધારે,
મનુષ્યમાં બુદ્ધિ વિશેષ છે. જેમ જેમ આગળ વધે એમ ભૂલ ની ગંભીરતા વિશેષ છે, માર્ગની ગંભીરતા વિશેષ છે, એટલે ત્યાં જવાબદારી વધે છે. જ્યાંથી અમૃત મળે છે ત્યાંથી અમૃત ન લઈએ તો ઝેર મળે, ઝેર આવે હાથમાં. એવું શાસ્ત્ર છે અમૃત નીકળે માટે, સમાગમ છે અમૃત મળે, અમર થઈ જાય હાથમાં, ભૂલ કરે એવી વાત છે.
ગુરુદેવ
ના નિમિત્તે આ વિષય ઉપર ઘણો પ્રકાશ
કરે,
સત્તા સ્વરૂપ અને મોક્ષ માર્ગ પ્રકાશક ઉપરના જે પ્રવચનો એની અંદર પણ ઘણી સારી એ વિષયમાં વધારે વિચારવું હોય અને એ પ્રવચનો ફરીને સાંભળવા જોઈએ, વિચારવા જોઈએ એવો
વિષય.
તૈયારી કરનાર ભાગીએ તૈયાર માણસોની ખામી છે. અને વ્યવહાર મિથ્યાત્વ કેવું, ગ્રહિત મિથ્યાત્વને વ્યવહાર મિથ્યાત્વ કેવું અને આને નિશ્ચય મિથ્યાત્વ કેવું, ખરું મિથ્યાત્વ. પછી એનો વિકાસ છે, વ્યવહાર મિથ્યાત્વ છે એ નિશ્ચય મિથ્યાત્મમાંથી તીવ્રતા આવતા એ ભૂલ થાય છે. વ્યવહારમાં ભૂલેલો
છે
તો નિશ્ચયમાં ભૂલેલો જ છે,
જોવાની જરૂર નથી.
કૃષ્ણ ને દર્શન થતા અનુભવના કાળમાં કેવો આનંદ હોય છે અને કેવી અલૌકિક દશા હોય છે, શ્રદ્ધા કેવી હોય છે, સ્વાનુભૂતિ કેવી હોય છે, આનંદ કેવો હોય છે એનું વર્ણન કર્યું છે. બીજા પરિગ્રહમાં એવી સ્વાનુભૂતિ કરવા પ્રાપ્ત કરવા માટે જીવે શું કરવું જોઈએ અથવા કેવા કેવા પ્રયોજનભૂત તત્વોને સમજણ કરીને નિર્ણય કરવો જોઈએ યથાર્થ, એ વાત બીજા પરિગ્રહમાં લીધી છે. સ્વાનુભૂતિ થતા જીવને કેવો સાક્ષાત્કાર થાય, સાક્ષાત એટલે પ્રત્યક્ષ અનુભવ, એને સાક્ષાત્કાર કહેવામાં આવે છે. આ પ્રશ્ન શબ્દ તો અન્ય મતમાં પણ પ્રચલિત છે. એ લોકો ભગવાનના કોઈને દર્શન થાય તો એને સાક્ષાત્કાર થયો કહેવામાં આવે છે, ત્યાં એવી માન્યતા છે. જે પોતાના ઇષ્ટદેવ હોય છે એ પોતે જ આવીને પ્રત્યક્ષપણે દર્શન દે છે ત્યારે એ લોકો એમ માને છે કે અમને સાક્ષાત્કાર થયો છે. અને જેમ આપણે સ્વાનુભૂતિમાં નિજ પરમાત્માનો સાક્ષાત્કાર થયાનો મહિમા વિશેષ છે, એમ ત્યાં કોઈને ભગવાનના દર્શન એટલે સાક્ષાત્કાર થયા હોય તો એનો મહિમા વિશેષ છે. ભાઈ આ એમને સાક્ષાત્કાર થઈ ગયો છે એમ કહેવાય છે. એ સંપ્રદાય અનુસાર પદ્ધતિ છે. સાક્ષાત્કાર અક્ષ એટલે ઇન્દ્રિય, અક્ષ એટલે જ્ઞાન, પ્રત્યક્ષ જ્ઞાનને સાક્ષાત કહેવામાં આવે છે. જે જ્ઞાન પ્રત્યક્ષપણે થાય, સ્વાનુભૂતિ થતા, આત્માનો અનુભવ થતા કેવા પ્રકારે પ્રત્યક્ષ જ્ઞાન પરિણમે, તેમાં શું થાય, તો પહેલાં આનંદની વાત લીધી છે કે સ્વાનુભૂતિ થતા અનાકુળ આહ્લાદમય એક આખા વિશ્વની ઉપર કરતો વિજ્ઞાન ધન પરમ પદાર્થ પરમાત્મા પોતે અનુભવમાં આવે છે. અનાકુળ આહ્લાદમય જેનું સ્વરૂપ અનંત આનંદમય છે, જે પોતે પરમાત્મ સ્વરૂપે છે, એ સાક્ષાત્પણે પ્રત્યક્ષપણે અનુભવમાં આવે છે. કેવો છે કે તે પરમાત્મા છે, એક છે, એટલે કે એમાં દ્વૈત નથી, દ્વેપણું નથી. એક છે એટલે અખંડ છે, અભેદ છે, નિર્ભેદ છે. એવો એક આખા વિશ્વની ઉપર તરતો એટલે આખા વિશ્વથી જુદો, ભિન્ન. વિશ્વ નીચે છે, આ ઉપર છે, એમ સૂર્યચંદ્ર ઉપર છે, પ્રકાશ કરે છે આખા વિશ્વ, એમાં ભિન્ન પડે છે. આખું જગત હેઠ રહી જાય છે, પોતે ભિન્ન ઉપર આવી જાય છે. ભાવનો વિષય છે, ક્ષેત્રની વાત નથી. ક્ષેત્રમાં તો તિર્યંચે હોય, મનુષ્ય પણ હોય, નારકી પણ હોય, અને દેવ હોય, પોતપોતાના સ્થાને રહે. પણ અનુભવમાં જાણે આખા વિશ્વને પોતે ઉપર તરી ગયો છે, જુદો તરી ગયો છે, ભિન્ન થઈ ગયો છે. એવી રીતે આખા વિશ્વથી ઉપર તરતો અને વિજ્ઞાન ધન અનંત જ્ઞાનનું ધન છે, નિવિડ પિંડ છે, અનંત અનંત બેહદ જ્ઞાનનો ઘન છે. એવો સર્વોત્કૃષ્ટ પદાર્થ, પરમ પદાર્થ એટલે સર્વોત્કૃષ્ટ પદાર્થ પરમાત્મા, પરમ સ્વરૂપે આત્માનું જે પરમ સ્વરૂપ એને પરમાત્મા કહે છે. એવું પરમાત્મા પોતે જ છે એવું પ્રત્યક્ષ અનુભવ ગોચરાય છે. સ્વાનુભૂતિ થતાં નિજ પરમાત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. પોતે અનંત વિજ્ઞાન અનંત જ્ઞાનનો ઘન છે, સર્વોત્કૃષ્ટ પદાર્થ છે, ને આખા વિશ્વથી જુદો છે, ભિન્ન છે, ઉપર છે એમ પોતાને અનુભવમાં આવે છે. એ અનુભવ જીવે ક્યારે ભૂતકાળમાં કર્યો નથી, તેથી એને અપૂર્વ અનુભવ કહેવામાં આવે છે. જેના આનંદ પાસે અનાકુળ આહલાદમય લીધો ને, એ આનંદ તો જેનો અનંત આનંદમાં ભરેલો છે, એ આનંદનો અનુભવ છે એ આંશિક થાય છે. અનુભવનો વિષય પૂર્ણ આનંદ છે, ઉપજેલો આનંદ અપૂર્ણ આનંદ છે, આંશિક આનંદ છે. વિષય છે તે આંશિક નથી, પૂરેપૂરો છે, પૂર્ણાનંદ છે. અનુભવમાં આવે છે એ પૂર્ણ આનંદ સ્વરૂપ છે, અને જ્યાં ઉપજે છે ત્યાં થોડો આનંદ ઉપજે છે, જગન્ય ભાવે ઉપજે છે. પહેલો વહેલો ચોથા ગુણ સ્થાનમાં આનંદ થાય છે એ અંશ માત્ર છે. પૂરા આનંદ પાસે ભલે અનંતમાં ભાગે છે, તો પણ એવો આનંદ જીવે ક્યારે પણ અનુભવમાં એને આવ્યો નથી. અને અનંતમાં ભાગે હોવા છતાં જે આનંદ પાસે ત્રણેય લોક તુચ્છ ભાસે છે. ઇન્દ્રના ઇન્દ્રાસની તો સરખામણી કરવાનો સવાલ નથી, ચક્રવર્તીના છ ખંડના વૈભવની સાથે પણ સરખામણી કરવાનો સવાલ નથી, કેમ કે એ તો બધા દુઃખના અને આકુલતાના નિમિત્ત છે. પણ ત્રણ લોકમાં કોઈ એવો પદાર્થ નથી, ત્રણેય લોક ભેગા થઈ જાય એક પલ્લામાં તો તુચ્છ ભાસે છે. એક સમયનો એક સેકન્ડનો જગન્ય આનંદની વજન આટલું છે. પૂર્ણાનંદ જે સિદ્ધ દિશામાં અનુભવાય, અને એ છે અનંત ગુણ જે આનંદ અમૃતનો કુંભ હાથમાં ભરેલો છે. આનંદ કુંભ હાથમાં છે, એ પદ છે આપણે ત્યાં સુમંદર ભગવાનનો એ પદ રચેલો છે. ત્યાં સુધી સુધી બેન છે માતાજીનું જ રચેલું છે. સ્વામી સિમંદરનાથ અમૃત કુંભ ભર્યો છે, અમૃતનો કુંભ છે. એમાંથી એક મને બિંદુ આપો, લવ એટલે થોડું મને આપો. આપની પાસે આનંદ આનંદ આપ પોતે જ અનંત અનંત આનંદના કુંભ સ્વરૂપે છો, એમાંથી એક થોડું મને આપો, એક છાંટો આપો, હું ખુશી થઈ જઈશ. એમ કરીને ભગવાનની સ્તુતિ કરી છે. અમૃતનો કુંભ પોતે છે, પોતે જ અમૃત કુંભ છે. કે જેના જગન્ય આનંદ પાસે ત્રણ લોકનું રાજ હોય તો પણ તુચ્છ છે. થોડીક સત્તા માટે જાવા નાખે, પછી જ્યાં ઉભો હોય ત્યાં, જે ઉદયમાં ઉભો હોય ત્યાં, ત્યાંની સત્તા માટે એને એમ થાય મને કંઈક સ્થાન મળે, મને કંઈક હક મળે, મને કંઈક પદ મળે. તું એટલો બધો મહાન છો કે આ વિકલ્પ તો બધા ઝેર છે એની પાસે, પણ તારા આનંદના એક અંશ પાસે, અનંતમાં ભાગના જગન્ય અંશ પાસે ત્રણ લોક તુચ્છ છે. કોઈ ઉપમા અલંકાર નથી, વાસ્તવિક અનુભવમાં એમ જ આવે છે. જેને અનુભવાય છે એને એમ જ આવે છે, આમાં ત્રણ લોકનું આખું સમગ્ર વિશ્વ છે એ આ આનંદ પાસે તો તુચ્છ છે. એવું ચમત્કારિક પદાર્થ છે જેને સન્મુખ થતા એટલો આનંદ આવે છે. ચમત્કાર એટલો છે, એની સામે જોવે આખા દ્રવ્ય નું પરિણમન ફરી જાય, અનંત ગુણો નું પરિણમન ફરી જાય. એવો પરમ પદાર્થ પરમાત્મા સ્વયં રૂપે પોતાના રૂપે અનુભવમાં આવે છે. એટલે ભગવાન પૂર્ણચંદ્ર આચાર્ય દેવે એને પરમાત્મા થયો એમ કહી દીધું. 143 ગાથાની ટીકામાં સમય સારો જ્યાં પક્ષાંતિક્રાંત થયો, નિશ્ચય હૃદયનો વિકલ્પ પણ છોડ્યો એટલે પક્ષ છોડ્યો, મિથ્યાત્વ સહિતના રાગને પક્ષ કહે છે. એટલે સમ્યક થયા પહેલા નિશ્ચય હૃદયનો પક્ષ આવે છે, એ પણ જ્યાં છોડ્યો અને નિર્વિકલ્પ દશામાં પક્ષાંતિક્રાંત થયો તો એ જ્ઞાનાત્મા છે. એ આખા વિશ્વની ઉપર તરતો પર થયેલો પરમાત્મા છે. જ્ઞાનાત્મા છે, પરમાત્મા છે, પ્રત્યમૂર્તિ છે, એ જ સમયસાર છે એમ કહીને આત્મા આપ્યું છે, મહિમા કર્યો છે સ્વાનુભૂતિનો. આચાર્ય આટલું બધું વિશેષણ આપી દીધું, વિશેષણ નથી, એ પોતે પરમાત્મા તો નિશ્ચય સ્વરૂપે હતો જ. જે નિશ્ચય સ્વરૂપે પરમાત્મા હતો એવો જ પોતાનો અનુભવ કર્યો એને, એ રૂપે પોતાનો અનુભવ કર્યો અને દીનતાને પામરતા છોડી જે સંસારી અવસ્થા હતી એ વિવિધ પ્રકારનો પોતાને અનુભવ હતો એને ત્યાગ કર્યો. હવે એવો નથી, ભલે લોકો મને એવો ઓળખે, ભલે લોકો મને એવો માને અને ભલે લોકો મને એવો માનીને એ પ્રકારે મારી સાથે વ્યવહાર પણ ભલે કરે, છતાં અંદરમાં હું એવો નથી, ફરી પરમાત્મા, હું પરમાત્મા, પોતે પરમાત્મા સ્વરૂપે થયો છે, અનુભવ્યો છે. માટે આચાર્ય દેવ કહે છે કે પરમાત્મા અમે એના પરમાત્મપણાને સંમત કરીએ છીએ. આચાર્ય મહારાજે મોર મારી અમે સંમત કરીએ
છીએ.
એ વખતે તો ચાલતી દશા ની વાત ચાલે છે, વર્તમાન દશાને વિષય ચાલે છે, એ ભાવિનો નથી ચાલતો, કે આ દ્રેય પરમાત્મા થશે એમ વાત નથી ચાલતી. ભાષા છે જોવાનું, આપણે નક્કી કરીએ એમાં લાગુ પડે એમ છે કે નહીં. વ્યાકરણનો એટલે જ વિષય વચ્ચે આવે છે, ભૂત વર્તમાન ને ભાવિ ત્રણ કાળના જે ક્રિયાપદો છે એ જુદા જુદા હોય છે. એ શબ્દ વાપરે છે, અતિ તીક્ષ્ણ દ્રષ્ટિથી ગ્રહવામાં આવેલો વર્તમાનનો વિષય છે. અતિ તીક્ષ્ણ દ્રષ્ટિથી
ગ્રહવામાં આવેલો,
પોતાના પરમાત્માનું ગ્રહણ કર્યું જ્ઞાનમાં સ્વતાત્મા, અતિ તીક્ષ્ણ દ્રષ્ટિથી ગ્રહવામાં આવેલા નિર્મળ નિત્ય ઉદિત શ્રીકાળી ચિન્મય એવો જે સમય નામ આત્મા, તેનાથી પ્રતિબદ્ધ પણ આવડે, તેમાં એકાગ્ર થઈ ગયો, પ્રતિબદ્ધ થઈ ગયો, એમાં રોકાણો, એમાં સ્થિર થયો. પ્રતિબદ્ધ થયો એટલે સ્થિર થયો, અર્થાત ચૈતન્યમય આત્માના અનુભવ વડે તે વખતે, શું શબ્દ છે,
તે વખતે
ચોખ્ખું કર્યું છે, તે વખતે તદાત્વે, શું સમય પ્રતિબદ્ધ થયા તદાત્વે એટલે તે વખતે, મૂળ સૂત્રમાં શબ્દ પડ્યો છે, તે વખતે એટલે અનુભવ વખતે પોતે વિજ્ઞાન ઘન થયો હોય ને શ્રુત જ્ઞાનાત્મક સમસ્ત અંતરજલ તથા બહિર્જલ એટલે સ્થૂળ વિકલ્પો અને સૂક્ષ્મ વિકલ્પો એની ભૂમિકાના અતિક્રાંત પણ વડે એ ભૂમિકાને ઉલ્લંઘી ગયો, ઉલ્લંઘન કરીને સમસ્ત નય પક્ષના ગ્રહણથી દૂર થયો હોવાથી કોઈ પણ નય પક્ષને ગ્રહતો નથી, તે આત્મા ખરેખર સમસ્ત વિકલ્પોથી અતિપર પરમાત્મા જ્ઞાનાત્મા પ્રત્યેક જ્યોતિ આત્મખ્યાતિ અનુભૂતિ માત્ર સમયકાળ છે. આચાર્ય મહારાજ ને જેણે અનુભવ કર્યો એના ઉપર ઉલ્લાસ આવ્યો, પ્રમોદ આવ્યો છે, એટલે એના ગુણની પ્રશંસા કરતા કરતા એ પરમાત્મા છે એમ કહી દીધું.
અનુભવ
કરનાર પરમાત્મા સ્વરૂપનો પોતે સ્વયં અનુભવ જ કરે છે. હવે જે અપરોક્ષપણે પ્રત્યક્ષપણે નિજ પરમાત્મા સ્વરૂપનો અનુભવ કરે એને કોઈ શું કહે છે એની સાથે શું સંબંધ રહે છે? કોઈ શું માને છે એની સાથે શું સંબંધ રહે છે? જગત શું ગણે છે એની સાથે શું સંબંધ છે? એને કોઈ શું એ પોતે પરમાત્મા થઈ ગયો છે. સીધી વાત એ છે કે પોતે પરમાત્મા થઈ ગયો છે. અનંત જ્ઞાનીઓ તે સંમત કરે છે. એક આચાર્ય દેવ સંમત કરે છે, અમૃતચંદ્ર આચાર્ય એટલે ત્રણેય કાળના જ્ઞાનીઓ આ વાતને સંમત કરે છે. ત્રણેય કાળના અરિયંતો આ વાતને
સંમત
કરે છે. ત્રણેય કાળના નિર્ગ્રંથ ગુરુઓ આ વાતને સંમત કરે છે. એમ છે, આ વાત સમજાવવા માટે કેવળીનો તો દ્રષ્ટાંત લીધું છે. એ તો કેવળી જેવો થઈ ગયો છે, કેવળીના દ્રષ્ટાંતે અનુભવને સમજાવે છે. 143 માં એટલે કોઈ ભાવિ નિગમ નહીં નો તર્ક અહીંયા લાગુ પડતો નથી.
તે જ વખતે
પ્રશ્નો ઉઠે તો આપણે ધ્યાનથી વાંચીએ, નહીતર તદાતરે વાંચ્યું હોય કઈ યાદ ન રહી કે તે વખતે એવું લેખું છે. ત્યાં ભાવિ નિગમ નથી કહ્યું હોય તો તમે અત્યારે ઠૂકી બેસાડો કેમ કામ આવે?
સ્પષ્ટીકરણ થાય ને, આવો પ્રશ્ન થાય
તો અંદર છે કે નહીં જોઈ લઈએ. પરમાત્મા કયો બધું જે કયો એ બધા વિશેષણ એને લાગુ પડે છે. આવા અનુભવ વિના, આ અનુભવમાં આવે છે, આવા અનુભવ વિના આત્મા સમ્યકપણે દેખાતો જ નથી અને શ્રદ્ધાતો જ નથી. આવા પ્રત્યક્ષ અનુભવ વિના આત્માની શ્રદ્ધા હોય નહીં, આત્માની શ્રદ્ધા કહેવાય નહીં, આત્માની શ્રદ્ધા છે એમ મનાય નહીં. ત્યાં આત્મા શ્રદ્ધાતો નથી, ત્યાં આત્મા દેખાતો નથી. આવો વચનાતીત અનુભવ થાય ત્યારે એને શ્રદ્ધા થઈ તે કાળે અનુભવમાં શ્રદ્ધા થઈ. જેવો અનુભવમાં આવ્યો એવો જ છું એ પ્રતીતિ ભાવ છે. અનુભવમાં આવ્યો તેવો જ છું એ પ્રતીતિ ભાવ છે. તેવો અનુભવમાં આવ્યા પહેલા શ્રદ્ધાતો જ નથી અથવા દેખાતો જ નથી. તેથી સ્વાનુભૂતિ વિના સમ્યક દર્શનની એટલે ધર્મની શરૂઆત જ થતી નથી. શ્રદ્ધાની સ્વરૂપ વિપરીતતા હોય ત્યાં ધર્મની શરૂઆત નથી. જ્ઞાનમાં પોતાનો પ્રત્યક્ષ અનુભવ ન હોય ત્યાં સુધી પણ ધર્મની શરૂઆત થતી નથી. એટલે અનુભૂતિ વિના સમ્યક દર્શનની અથવા ધર્મની શરૂઆત જ થતી નથી. અનુભવ પહેલા કોઈ ધર્મી છે એને ધર્મ વર્તે છે, એને ધર્મ થાય છે, ધર્મ કરે છે એ વાત રહેતી નથી. આવી સ્વાનુભૂતિ પ્રાપ્ત કરવા માટે જીવે શું કરવું બહુ વ્યવસ્થિત વાત લીધી છે આ બોર્ડમાં. જે મુમુક્ષુ જીવ છે અને જે સામાન્ય રીતે મુમુક્ષુને સમજવું અને જે લાઈન પકડવી જોઈએ એ વ્યવસ્થિત વાત કરી. કોઈ વિશેષ શું કરે છે એ બીજી વાત છે, પણ સામાન્ય પ્રકારમાં શું હોય એ વાત સીધે સીધો સાદો પ્રકાર આ છે. એવી સ્વાનુભૂતિ પ્રાપ્તિની પ્રાપ્તિ માટે જ્ઞાન સ્વભાવે આત્માનો ગમે તેમ કરીને પણ દ્રઢ નિર્ણય કરવો, પહેલી વાત આ છે. જ્ઞાન સ્વભાવે આત્મા છે તેનો યથાર્થ નિર્ણય કરવો, તેનો દ્રઢ નિર્ણય કરવો, તેનો સાચો નિર્ણય કરવો, ગમે તેમ કરીને, એટલે જે રીતે થઈ શકે તે રીતે, ગમે તેમ કરીને તો ઉભાંગડે ચાલીને નહીં, પછી તો કહેશે કે એ નિર્ણય કરવા માટે શું કરવું, એ તો હવે વાત લેવી છે. પણ પહેલી વાત એ કરવી કે જે કઈ કરવું છે એ નિર્ણય કરવા માટે પહેલા કરવું છે. નિર્ણય કરવો કયો, લક્ષ્ય કરવું કહો, આત્માનો લક્ષ્ય કરવાનું કહો કે આત્માને ઓળખાણ કરવાની વાત કરો, બધું એક જ વાત છે. વાવ વાસણ કહો, બધી એક વાત છે. એટલે સ્વાનુભૂતિનું અનન્ય કારણ અથવા જેના વિના સ્વાનુભૂતિ ન હોય શકે એ કોઈ વચ્ચેનું પહેલું સ્ટેજ હોય તો આ નિર્ણયનું છે. નિર્ણય વગર અનુભવ હોય શકે
નહીં.
હા, પછી 143 ને વાત કરીને 144 શરૂ કરીએ, એમ સમજો ને આપણે કે જ્ઞાન સ્વભાવે આત્માનો પહેલા નિર્ણય
કરવો,
સ્વભાવે આત્માના નિર્ણય કરવાની વાત લીધી. જ્ઞાન સ્વભાવે આત્માનો નિર્ણય દ્રઢ કરવામાં સહાયભૂત. હવે એ નિર્ણય કેવી રીતે થાય, શું કરતા થાય કે જ્ઞાન સ્વભાવે આત્માનો નિર્ણય દ્રઢ કરવામાં સહાયભૂત તત્વજ્ઞાન છે. તત્વજ્ઞાન વિના નિર્ણય નથી અને તત્વજ્ઞાન વિના અનુભવ નથી, બીજી કોઈ ક્રિયાથી ન થાય. જેમ ગણિત શીખવું હોય તો 500 રૂપિયાનું દાન દઈએ તો એને એકડો આવડે કે ન આવડે, નિશાળમાં દાન આપે અમારા 1000 રૂપિયા દાન લખી દો, એટલે એને જ્ઞાન દેનાર ને એનું ગણિત આપણે દિશામાં ભણાવતા હોય, એને તો ગણિતનો પાઠ શીખવો પડે, બીજો રસ્તો નથી. એમ ઉપવાસ કરે તો કઈ ગણિત આવડી જાય, એનો આવડે. બીજી કોઈ ક્રિયાથી અનુભવ ન થાય. અનુભવ માટે તત્વજ્ઞાનનો અભ્યાસ કરવો એ એક જ સાધન છે, બીજું કોઈ સાધન નથી. હવે જ્યાં તત્વજ્ઞાનનો અભ્યાસ કરવો છે ત્યાં સ્વલક્ષી અને પરલક્ષી એવા બે ભેદ સમજીને પરલક્ષી અભ્યાસનો ત્યાગ કરવો, અનાદિથી જે પરલક્ષી વિચાર કરવાની પડી છે એને છોડી દેવો અને પોતાના આત્માને મુખ્ય કરીને, પોતાના આત્મહિતને મુખ્ય કરીને તત્વજ્ઞાનનો અભ્યાસ કરવો કે મારા આત્માને હિત થાય એ પ્રકારની પ્રયોજનભૂત વાત ક્યાં ક્યાં કેવી રીતે આવે છે અને હું એમાં કેવી રીતે સુધાર કરું મારામાં, એને પોતાનું પ્રયોજન છે અને એનો ખ્યાલ છે કે મારે આ બધામાંથી મારું મૂળ સ્વરૂપ છે એનો નિર્ણય કે નિશ્ચય કરવો છે. જ્યાં સુધી સ્વરૂપ નિશ્ચય ન થાય ત્યાં સુધી કર્તવ્ય અને અકર્તવ્યની સૂઝ સાચી આવતી નથી, કેમ કે પોતાનું સ્થાન નક્કી થયું નથી. જ્યાં પોતાનું સ્થાન નક્કી થયું નથી ત્યાં પોતાની ડ્યુટી ક્યાંથી નક્કી થાય? કર્તવ્ય ના કર્તવ્ય તો ડ્યુટી છે. માણસ નક્કી છે ને કે મારી, તમે મારી એપોઇન્ટમેન્ટ આપો છો, મારી ડ્યુટી સમજાવો છો, પણ મારી એપોઇન્ટમેન્ટ તો કરો કે કયા કઈ પોસ્ટ ઉપર મારી એપોઇન્ટમેન્ટ છે, કઈ જગ્યાએ બેસીને મારે આ કામ કરવાનું છે. પટાવાળાને પટાવાળાનો અધિકાર હોય ને મેનેજરને મેનેજરનો અધિકાર હોય, ચેરમેનને ચેરમેનની સત્તા હોય, તો મારે નક્કી તો જગ્યા તો નક્કી કરો, મારો નિશ્ચય તો કરો કે હું ફલાણો, પછી મારું કર્તવ્ય હું સમજું. એમ સર જ્ઞાન સ્વભાવે આત્માનો નિર્ણય કરવા માટે સહાયભૂત જે તત્વજ્ઞાન છે તે તત્વજ્ઞાનની અંદર પણ પ્રયોજનભૂત જે મુદ્દાઓ છે એનું નીચે લિસ્ટ છે. આખું મુમુક્ષુ જીવને સમજવા માટેનું પ્રયોજનભૂત મુદ્દાનું આ લિસ્ટ છે કે એ તત્વજ્ઞાનનો અભ્યાસ કરતા દ્રવ્યોનું સ્વયં સિદ્ધ સત્પણું અને સ્વતંત્રતા, 6 દ્રવ્યો છે એ કોઈના બનાવેલા નથી. કોઈ ઈશ્વરે વિશ્વની રચના કરી નથી, કોઈ જગતને બનાવ્યું નથી. દ્રવ્યોનું સ્વયં સિદ્ધ સતપણું, સત એટલે અયાતી અસ્તિત્વ, આખા વિશ્વનું બધા દ્રવ્યોનું પોતાની મેળે જ અયાતી છે અને તે સ્વતંત્ર છે. કોઈ કોઈના તાબેદાર નથી, કોઈ ઈશ્વરના કોઈ તાબેદાર નથી, મારા કોઈ તાબેદાર નથી, ને હું કોઈનો પણ તાબેદાર નથી. બધાનું સ્વતંત્ર પણ, બધા સ્વતંત્ર છે. એક પરમાણુથી માંડીને બધા સ્વતંત્ર છે. એટલે તો ગુરુદેવ પરમાણુને જડેશ્વર કહેતા, કે એનામાં અનંત શક્તિ છે. અનંત શક્તિનું ઐશ્વર્ય એટલે ધણી એ પરમાણુ છે, એ પોતે જડેશ્વર છે. એને ફેરવી શકાય નહીં, એને મિટાવી ન શકાય. એક પરમાણુનો જગતમાંથી અભાવ ન કરી શકે, નાશ ન કરી શકે. નાનું છે એટલે એનો નાશ કરી શકાય એવું નથી બનતું. એનું અનંત અસ્તિત્વ છે, એનું સત અસ્તિત્વ, એનું બળ કેટલું
અનંત,
એ અનંત બળ છે. આખા જગતના આત્માઓ અને બીજા પરમાણુઓ ભેગા થાય તો એક પરમાણુના અસ્તિત્વને મિટાવી ન શકે, મિટાવી શકે નહીં, ખસેડી ન શકે. કોઈ પરિબળ એને ખસેડી શકે એ વસ્તુની સ્થિતિ નથી. દ્રવ્યોનું સ્વયં સિદ્ધ સદપણું અને સ્વતંત્રતા આ પાયાની વાત,
મૂળ વાત.
નહીતર અનાદિની જે આધાર બુદ્ધિ છે એ મટતી નથી. હું કોના આધારે જીવું છું, કોના આધારે સપું છું. અનાદિથી જીવ અનંત શક્તિવાન હોવા છતાં, અનંત અસ્તિત્વ એને પોતાને પણ હોવા છતાં, હું રોટલાના આધારે ટકું છું. આ શરીરથી જીવું છું, શરીર ટકાવવા માટે રોટલા જોઈએ, અને રોટલા ખાવા માટે કાંઈ ને કાંઈ નોકરી ચાકરી દુકાન ધંધો દિલતા કાંઈ ને કાંઈ કરવું પડે. એ પ્રકારે મોટો ફેર પડે છે ત્યાંથી. દ્રવ્યોનું સ્વયં સિદ્ધ સત્પણું અને સ્વતંત્રતા, પછી એક પદાર્થની અંદર એના દ્રવ્ય પર્યાયની વ્યવસ્થા, ઉત્પાદવે દ્રવપણે એની વ્યવસ્થા, એ દ્રવ્યનું બંધારણ, વસ્તુનું બંધારણ થઈ ગયું. છ દ્રવ્યમાં સામાન્ય છે આ દ્રવ્યનું પર્યાય, ઉત્પાદવે દ્રવ, એવું જે વસ્તુનું બંધારણ છે, એ વસ્તુનું સ્વરૂપ છે. વૈજ્ઞાનિક રીતે એને સમજવું જોઈએ, વસ્તુના વિજ્ઞાનને સમજવું જોઈએ. નવ તત્વનું સાચું સ્વરૂપ, નવ તત્વમાં એ ઉપાદેય તત્વોની મુખ્યપણે વિવિક્ષા છે, કે આ આત્માને પોતાના હિત માટે ઉપાદેય શું છે અને પોતાના અહિત માટે હે શું છે, ત્યાગ કરવા યોગ્ય શું છે, ગ્રહણ કરવા યોગ્ય શું છે. તાત્વિક દ્રષ્ટિએ એવા નવ તત્વોનું વિપરીત અભિનિવેશ રહીત, નવ તત્વોનું વિપરીત અભિનિવેશ રહીત એનું સાચું સ્વરૂપ એ સમજીને જીવ અને શરીરની તદ્દન ભિન્ન ભિન્ન ક્રિયાઓ હવે પોતા ઉપર આવ્યા. આટલું જનરલ નોલેજ લીધું, આ જાણકારી તો એને બરાબર હોવી જોઈએ. વસ્તુના સ્વરૂપ અનુસાર વસ્તુનું વિજ્ઞાન સમજવું જોઈએ. પછી હવે જેની સાથે પોતાને એકત્વનો સંબંધ છે એવું શરીર દેહ અથવા દેહાત્મ બુદ્ધિએ જે મિથ્યાત્વ દ્રઢ થઈ ગયેલું છે, નિવેડ થઈ ગયેલું છે, એને તોડવાની વાત છે. કે જીવ અને શરીરની તદ્દન ક્રિયાઓ ભિન્ન ભિન્ન, જીવ શરીર સાથે શરીરાકારે સંયોગપણે રહ્યો હોવા છતાં શરીરના એક પરમાણુમાં વ્યાપતો નથી. જીવની વ્યાપ વ્યાપકતા માત્ર જીવ પ્રદેશોમાં છે, અને કર્મના કે નો કર્મના એક પરમાણુમાં પણ જીવની વ્યાપ્તિ નથી, ક્યાંય વ્યાપેલો નથી.
બરોબર,
શું
વ્યાપેલો નથી.
સ્પર્શેન્દ્રિયથી ખબર પડે છે કે આ સ્પર્શ થાય છે, તો ત્યાં જ્ઞાન જુદું અને શરીર જુદું છે.
બરોબર,
એ કીડી ચાલી જતી હોય તો પણ ખબર પડે છે, કીડીનું વજન કાંઈ એવું નથી, પણ સ્પર્શથી ખબર પડે છે કીડી જાય છે. વીણામાં જેની કીડી જતી હોય ત્યાં જ્ઞાન જુદું છે અને શરીર જુદું છે, બે જુદી જુદી ચીજ છે. શરીરને કીડી એની માટે જ્ઞાન થયું એમ નથી, ત્યાં પણ જ્ઞાનના પ્રદેશો છે માટે જ્ઞાન થયું છે. જ્ઞાનમાં સ્પર્શ ગુણ નહીં હોવા છતાં સ્પર્શનું જ્ઞાન થાય, રસગુણ નહીં હોવા છતાં રસનું જ્ઞાન થાય, ગંધગુણ નહીં હોવા છતાં ગંધનું જ્ઞાન થાય. જરૂર નથી કે એનામાં એ ગુણ હોવા જોઈએ, જ્ઞાન થાય. શરીર જુદો અને જીવ જુદો, જ્ઞાનથી જીવને જુદો પાડવો. જ્યાં જ્યાં જ્ઞાન વ્યાપે છે ત્યાં ત્યાં અનુભવ પ્રકાશમાં તો દીપચિંદી એમ લે છે કે જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું, એવો દ્રઢ ભાવ તે જ સમ્યક છે. ઠીક, આટલું બધું સહેલું કર્યું સંકેત નહીં, કે જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું, એવો દ્રઢ ભાવ તે જ સમ્યક છે.
બરોબર,
એટલે જ્ઞાનમાં હું પણ લીધું, દેહાદી અને રાગાદીથી ભિન્ન પડી ગયો, બસ આ સંકેત છે. ભિન્ન પડ્યો એનું નામ સમ્યક છે. એમ જીવ અને શરીરની તદ્દન ભિન્ન ભિન્ન ક્રિયાઓ, ગુરુ તો ક્યાં કરે છે કે ઈચ્છા અનુસાર શરીરની ક્રિયા થાય ત્યાં શરીરના ભળે બેસી જાય છે, સ્વાર્થ થઈ જાય છે કે આ મેં કર્યું, હાથ મેં હલાવ્યો, વાણી હું બોલું છું, ભાષા હું બોલું છું, અને અનેક કાર્યો દિવસભરમાં શરીરના હું કરું છું. પછી ભાઈ તારી એક પરમાણુમાં તારી હાજરી નથી, હૈયાતી નથી, મોજૂદગી નથી, વ્યાપે વ્યાપકપણે સદંતર તારો અભાવ છે, તદ્દન ભિન્ન છો.
જીવનભાઈ નો પ્રશ્ન હતો, આ જીવના શરીરમાં
જીવ અને શરીર તદ્દન ભિન્ન છે. પછી શરીર તંદુરસ્ત હોય તો પણ જીવ તંદુરસ્ત નથી, શરીર રોગિષ્ટ હોય તો જીવ રોગિષ્ટ નથી. કોઈ શરીર શરીરના એક પરમાણુ અને જીવને કાંઈ લેવા દેવા નથી. ભવિષ્યની રાખ કહો કે અત્યારે શરીર કહો, બે પર્યાય અંતર છે, બીજું કાંઈ નથી. તો રાખને જીવ માનવા નહીં તૈયાર થાય. આ સ્મશાનમાં રાખનો ઢગલો થાય છે કે નહીં એને કોઈ જીવ માને છે?
ના માને.
તો રાખ થઈ ગઈ એમ કે અન્ય મતો એમ કે ભાઈ જીવ પંચમહાભૂતમાં ભળી ગયો હોય, જીવ પંચમહાભૂતમાં કોઈ તત્વનો સર્વનાશ થાય એમ કહેતું નથી, પણ અરૂપી તત્વ છે, ઇન્દ્રિય જ્ઞાનથી લોકોને સમજાતો નથી, એટલે પછી ગમે તેવા ગપ્પા ચાલે છે એ વિષયમાં. પણ જીવ સદાય જીવ રૂપે રહે છે, જ્યારે શરીરના સંયોગમાં હોય ત્યારે એક પરમાણુ રૂપે થયો નથી, અને રાખ થઈ એ શરીરને ત્યારે પણ એ રાખના પરમાણુ રૂપે જીવ થયો નથી. પણ સામું જોતા નથી, પછી ફરી વાર જોવા આવતા નથી કે આ રાખ રહી છે કે ગઈ છે. હવે જે શરીર ધારીને એના પ્રત્યે પ્રેમ લાગણી બીજું ત્રીજું રાગ અનુરાગ ઘણું કર્યો છે, એની રાખ છેરાઈ ગયા છે કે ગઈ છે, ઉડી ગઈ છે કે નથી ઉડી ગઈ, કેટલા દી રહી એ કોઈ જોવા જતો નથી. આમ છે ઉદય ફરે છે જીવનો, એટલે એ જીવ પોતે આવે તો સ્વીકારે નહીં. જીવ પોતે આવે ને એમ કે હું તારો ફલાણો, તો પાછા મળે અત્યારે નહીં રાખ. શું દુકાનમાં શું થાય છે, એક માણસ રજા લઈ દે છે એની જગ્યાએ બીજા માણસને ગોઠવી દે, એ માણસ કામ બરાબર સંભાળતો સમજાય, ત્યાં પેલો માણસ આવે કે ભાઈ હું ઘણા વખત તમારે ત્યાં કામ કર્યું, બીજે ગયો પણ મને ફાયવું નહીં, ત્યાં મને ફાવતું નથી. પગાર તો તમારા કરતા ભલે હવાઈ દોઢો આપે છે, પણ મને ફાવતું નથી. મને તમારી સાથે ફાવી ગયું, જીવ મળી ગયો, હવે મને રાખી દે ભૂલો હું કે મેં તો બીજાને રાખી દીધો છે. હવે મેં અહીંયા જગ્યા છે એને પતિ ગયું, ઉદય ફરી ગયો એનો. એ જીવ પોતે આવે તો ના પડે. હવે હું જે સંબંધ હતો એ સંબંધે હું સ્વીકાર કરી શકું એવી મારી પરિસ્થિતિ રહી નથી. આમ છે જુદો હતો, પણ પર્યાય દ્રષ્ટિ છે એટલે પર્યાય ફેરે ફેર થાય છે. જીવ પર્યાય દ્રષ્ટિ છે ને, મિથ્યાત્મ અવસ્થામાં પર્યાય દ્રષ્ટિ છે એટલે પર્યાય સાથે જ સંબંધ રાખે છે. પર્યાય ફરી પછી નથી સંબંધ રાખતો. આ બહુ ચોખ્ખી વાત છે. અત્યારે પણ જોયું જીવ તો પરમાણુ તો આ માણસ ના હાથ પગ કપાય છે કે નહીં, શું પછી એને રાખી લે છે, કપાઈ ગયા પછી એને હાથવી લે કે ભાઈ આ મારો હાથ હતો, મારું અંગ હતું. સંયોગમાં છે ત્યારે એને મળદા સ્વરૂપે તું જોવે. મૃતક કલેવર છે, સજીવન કલેવર નથી. જીવ તું જોઈશ તો તને વ્યામોહ થશે, મોહ થશે. મળતું જોઈશ તો તને મોહ નહીં. કોઈ નથી કરી શકતો, કોઈ કોઈને હટાવી શકે નહીં. આપણે કાઢીએ છીએ પણ માનવું નહીં કે આપણે કાઢીએ છીએ. શું એમ એ ખરું નથી. સંયોગની ક્રિયા દેખાય છે એવી નિશ્ચય વસ્તુ સ્થિતિ નથી. શું કોઈ આત્માને હટાવી શકાય, કોઈ પરમાણુને ખસેડી શકાય, એ કોઈ જીવના અધિકારનો વિષય છે એવું બની શકતો નથી. આપોઆપ જ થાય છે. બધા પરમાણુ અને બધા જીવ સ્વયં પરિણામશીલ છે. પોતાની ક્રિયા બધા પોતે કરે છે. કોઈની ક્રિયા કોઈ કરે છે એ ત્રણ કાળ ત્રણ લોકમાં નથી. એમ વાત છે. છ દ્રવ્યની સ્વતંત્રતા, સ્વાધીનતા, સ્વયં સિદ્ધપણું, એનું સત્પણું, એની હયાતી એક પર્યાય રૂપે કે કાયમ માટે કોઈને લઈને નથી, કોઈને આધીન નથી. જે ક્રિયાઓ થાય છે જે જે પરમાણુને જે જે જીવોને તે પરમાણુને તે જીવો સ્વયં કરી રહ્યા છે. બીજો જીવ કરી દે કે બીજો પરમાણુ કરી દે, ત્રણ લોકમાં ત્રણ કાળમાં એ વાત સંભવિત નથી. બરોબર, બનતી નથી, બની શકતી નથી. આ પાયામાં રાખીને હાલવાનું છે. નહીતર જે મિથ્યાત્વ છે એ છૂટે એવું નથી. પોતાની વ્યાપકતાને તપાસે છે ત્યારે એને ખબર પડે છે કે આમાં ભ્રમ કેવી રીતે થાય છે અને વસ્તુ કેવી રીતે જુદી છે. સત્ય સમજાય છે ત્યારે એને પોતાને ભ્રમ થતો હતો એ પણ ખ્યાલ પડે છે કે આમાં આ રીતે ભ્રમ થઈ જતો હતો. એ વસ્તુ જુદી છે અને એ વાત સત્ય છે એ પોતાને સમજાવવા લાગે છે.
દેવાદિદેવ ઋષિમંદર ભગવાનનો જયો પરમ કૃપાળુ શ્રી કહા.